સૂત્ર ગ્રંથાધિરાજના આધારે આપણે સંસારી અને મુક્ત જીવોનું વર્ણન વાંચી રહ્યા છે. એમાં સંસારી જીવ પાંચ પરાવર્તન કરીને આ ચાર ગતિરૂપ સંસારમાં કેવી રીતના પરિભ્રમણ કરે છે એની આપણે વાત હમણાં ચાલુ કરી છે. દ્રવ્ય પરાવર્તન અથવા ભૂતગલ પરાવર્તન અથવા કર્મ દ્રવ્ય પરાવર્તન અથવા ન કર્મ દ્રવ્ય પરાવર્તન, એના જે જુદા જુદા નામો છે એની ચર્ચા આપણે લાસ્ટ સન્ડે કરી હતી. આપણે જોયું હતું કે કેવી રીતના એક પરાવર્તનની અંદર અનંત અનંત કાળ વયો જાય છે અને એટલા કાળથી આ જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આપણે જોયું હતું કે એક બાજુ નિગોદની અનંત રાશિ છે અને બીજી બાજુ સિદ્ધ ભગવાનની અનંત રાશિ છે અને વચમાંના ત્રસ્ત જીવો એ ખાલી ટેમ્પરરી સિચ્યુએશનમાં અત્યારના વર્તમાનમાં ત્રસ્ત પર્યાયમાં છે. આપણા જેવા બધા જીવો હમણાં જ આપણને મનુષ્ય પર્યાયની દુર્લભતાની વાત આવે, મનુષ્ય પર્યાય મળવી એટલી દુર્લભ છે કે જાણે આ ભાવ પૂરો થયો પછી લગભગ અસંભવ જેવું છે એમ સમજો. પૂજ્ય ગુરુદેવજી જેવા ઉદાહરણ ઘણા ઓછા હોય છે, શ્રીમદજી જેવા ઉદાહરણ કે આગલા ભાવમાં પણ મનુષ્ય હતા અને બીજી વાર મનુષ્ય પાછા થયા, અથવા શ્રીમદજી અમુક ભાવ એકાદ ભાવ પહેલા મનુષ્ય હશે અને પછી પાછા મનુષ્ય થયા 2000-3000 વર્ષોમાં. આવા ઉદાહરણો બહુ ઓછા જોવા મળે છે. જ્યારે અનંત જીવોની વાત કરીએ તો આ રેશિયો બહુ ઓછો છે. એની સામે મહાવીર ભગવાનના જીવો જેવા પણ જીવો છે ને કે જે પહેલા મારીચીના ભાવમાં હતા પછી 2-5 વાર સ્વર્ગ મનુષ્ય કર્યું, એના પછી નિગોદમાં ગયા તો સીધા 11મા તીર્થંકરના કાળમાં બહાર નીકળ્યા. વચમાં કેટલા કોડા કોડી સાગરો પણ વયા ગયા, વિચાર તો કરો. ખ્યાલ આવે છે? કાળની કોઈ ગણતરી આપણે જો સમજતા થઈએ તો આપણને આ ભાવોની દુર્લભતા ખ્યાલમાં આવે છે. એના માટે થઈને આપણે આ પાંચ પરાવર્તનનો વિષય લીધો છે. આ પાંચ પરાવર્તન છે એ કોઈક પ્રકારના ગણિતથી કાળને ગણવાનું સાધન છે. દરેક જીવો આ પદ્ધતિથી પરિભ્રમણ કરે છે એવું જરૂરી નથી, પણ દરેક જીવો આટલા કાળથી સંસારમાં છે એ નિયમથી એવું છે. આપણે જો લાસ્ટ ટાઈમ દ્રવ્ય પરાવર્તનમાં કર્મ અને ન કર્મ બે પદ્ધતિથી દ્રવ્ય પરાવર્તન જોયા કે સમજો કોઈ પણ વિવક્ષિત એટલે કોઈ પર્ટિક્યુલર ટાઈમે આપણે પરાવર્તન ગણવાની શરૂઆત કરીએ તો એ સમયે સૌ પ્રથમ જે અનંત પરમાણુઓ જીવે ગ્રહણ કર્યા કર્મના કે ન કર્મના, એ અનંત પરમાણુઓ એના અનંત ગુણોની અનંત પર્યાયો જે પર્ટિક્યુલર પર્યાયમાં ગ્રહણ કર્યા એ જ પર્ટિક્યુલર અવસ્થામાં જ્યારે નેક્સ્ટ ટાઈમ ગ્રહણ થાય ત્યારે એક દ્રવ્ય પરાવર્તન પૂરું થાય છે. બરાબર, આપણે આવી વાત કરી હતી. એની વચમાં આપણે એક ઓલા ટેબલના માધ્યમથી જોયું કે એમાં ત્રણ પ્રકારના મિકેનિઝમ આપણે જોયા. સૌથી પહેલા અગ્રહિત ગ્રહણ કે આ અનંત પરમાણુ આપણે ગ્રહણ કર્યા છે પણ બાકીના વિશ્વમાં અનંતાનંત પરમાણુઓ છે, તો પહેલા તો બધા અગ્રહિત એટલે નવા નવા જ પરમાણુ ગ્રહણ થશે. આખો અનંતનો સેટ નવો, ખ્યાલ આવે છે? તો એ અનંત કાળ સુધી એવો અગ્રહિતનો ગ્રહણ કાળ છે. એના પછી મિશ્ર ગ્રહણ કાળ એટલે અનંતમાંથી એક પરમાણુ પહેલા ગ્રહેલો હોય, બે પરમાણુ પહેલા ગ્રહેલા હોય, ત્યાંથી લઈને અનંત -1 સુધી એ પરમાણુ પહેલા જ રહેલા છે. તો જેટલો અગ્રહિતનો ગ્રહણ કાળ છે એના કરતા અનંત ગણો આ મિશ્રનો ગ્રહણ કાળ છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એના પછી ગ્રહિત ગ્રહણ કાળ કે જે ભાઈ હું ચાર્ટ લગાવી છે સ્લાઇડ મેં છે કે જે મિશ્ર પરમાણુઓ ગ્રહેલા હતા એના પછી ગ્રહિત ગ્રહણ કાળ એટલે કે અનંત પરમાણુ જે ગ્રહણ કરે છે એ બધા જ પહેલા ગ્રહેલા છે. પણ કોઈક એક પરમાણુ જુદો છે, કોઈક એક પરમાણુની પર્યાય જુદી છે, એમ કરીને પરાવર્તન પૂરું થતું નથી અને આગળ કન્ટિન્યુ કર્યા કરે છે. તો અગ્રહિત કરતા મિશ્રનો ગ્રહણ કાળ અનંત ગણો, મિશ્ર કરતા ગ્રહિતનો જગન્ય ગ્રહણ કાળ અનંત ગણો, અને ગ્રહિતનો ઉત્કૃષ્ટ ગ્રહણ કાળ એનાથી અનંત ગણો. જો વાતો તો ઘણી છે, શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ તો એનાથી આ બધા ભાવો બહુ સરળતાથી ખીલી શકે છે. આ ખાલી ઉદાહરણ તરીકે હું કહું છું કે સમજો આ જે એક ક્લાસ શીખાડવા માટે હું કેટલા શાસ્ત્રને રિફર કરીને આવ્યો છું એ હું તમને ગણાવવા માંગુ છું કે આપણને સ્વાધ્યાયનું મહત્વ ખ્યાલ આવે. ખ્યાલ આવે છે? કોઈ વ્યક્તિ વિશેષની આમાં મહાનતા નથી, આપણા શાસ્ત્રોની મહાનતા છે. જો તત્વાદ સૂત્રની રામજી બાપુજીની ટીકા, તત્વાદ સૂત્રની સર્વાદ સિદ્ધિ ટીકા, તત્વાદ સૂત્રની અકલંક આચાર્ય દેવની રાજવાર્તિક ટીકા, ગોમટસાર શાસ્ત્ર આમાં જીવકાંડ એની અંદર આખો ટોપિક છે પાંચ પરાવર્તન, એના સિવાય જિનેન્દ્ર સિદ્ધાંત કોષ એ શાસ્ત્રો છે, અને એના સિવાય મારી જૂની નોટબુક છે જેમાં મેં નોટ્સ બનાવી છે. તો આ કરવાથી ફાયદો શું થાય છે કે જેટલું તમે સ્વાધ્યાય કરો એટલું તમારું વધારે જ્ઞાન નિર્મળ થતું જાય છે, ખીલે છે. અને હમણાં જે વાત આવી ને એક સંસ્કાર નાખવાની વાત છે, ઇવેન્ચ્યુઅલી તો આ શાસ્ત્રીય જ્ઞાન છે આયુષ્ય પૂર્ણ થતા બધું ડિલીટ થઈ જાય છે. એક ફોર્મેટ કરીએ ને આપણે ડ્રાઈવને, તો ફોર્મેટ કરો તો અંદર શું રહી જાય? કાંઈ રહી જાય? કાંઈ ન રહી જાય. જેટલું શાસ્ત્રીય જ્ઞાન છે બધું ડિલીટ થઈ જાય. ખ્યાલ આવે? પણ એક જાતના જે ભાવો આજે સમજો આપણે સ્વાધ્યાય કરીએ છીએ એનાથી તમને કાંઈ ન સમજાય તો એટલું તો સમજાય ને કે જીવ અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ જે ભાવ અંતરમાં બેસી જાય ને એ ભાવ સૌથી વધારે કાર્યકારી છે. કેમ કે નેક્સ્ટ ભાવમાં આપણને જીવના આ ભાવની એની મહત્તા સમજાય છે, આ અનંત કાળની મહત્તા આપણને સમજાય છે કે હવે આટલા દુઃખો મારે હજી ભોગવવા નથી. ખ્યાલમાં આવે છે? જો ગોમટસાર શાસ્ત્રમાં તો આ ટેબલની ઉપર પણ હજી ઘણી બધી ફોર્મ્યુલાસ છે. એક અર્થસંદ્રષ્ટિ કરીને આખો ગોમટસારનો અધિકાર છે, અર્થસંદ્રષ્ટિનું આખું નવું શાસ્ત્ર છપાયેલું છે, એ લગભગ 200-250 પાનાનું છે, જેમાં આપણે જૈન ગણિત બધી મેથેમેટિકલ ફોર્મ્યુલાસ છે કે આ અનંત 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 કેવી રીતના ગણવા. ખ્યાલ આવે છે કે નહીં? તો અડધું પેજ ભરીને મારી પાસે ફોર્મ્યુલાસ લખેલી છે, પણ હું તમને અહીંયા કોમ્પ્લિકેટ નથી કરતો. જેને જાણવી હોય એ ક્લાસ પછી મારી પાસે આવજો તો હું તમને બતાવીશ. આપણે આગળ વધીએ છે. આજે આપણે ક્ષેત્ર પરાવર્તનની ચર્ચા કરવી છે. ના, ખાલી ગ્રહિતમાં જ જગન્યને ઉત્કૃષ્ટ લાગશે. જે બીજા બે છે અગ્રહિત અને મિશ્ર એનો કાળ એક્ઝેક્ટ એટલો જ છે એવું જ સર્વજ્ઞ ભગવાનનું કથન છે. મધ્યમ તો આવી જ ગયું ને, જગન્યને ઉત્કૃષ્ટ એટલે મધ્યમ બધા આવી ગયા વચ્ચે. જો પાંચ પરાવર્તન છે. કયા પાંચ છે? નામ તો યાદ છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. દ્રવ્ય કરતા ક્ષેત્ર પરાવર્તન અનંત ગણો કાળ, ક્ષેત્ર કરતા કાળ પરાવર્તનનો અનંત ગણો કાળ, કાળ કરતા ભવ પરાવર્તનનો અનંત ગણો કાળ, અને ભવ કરતા ભાવ પરાવર્તનનો કાળ અનંત ગણો. આજે આપણે બીજું ક્ષેત્ર પરાવર્તન જોઈએ છે. જો સૌથી પહેલા આપણે શાસ્ત્રમાંથી વાંચીએ અને એના પછી વિશેષ એમાં આપણે એડિશનલ જોઈએ છે. ભૈયા શાસ્ત્ર, હા શાસ્ત્ર ખોલી દેજો ભાઈ. ક્ષેત્ર પરાવર્તનનું સ્વરૂપ જો લખેલી, ક્ષેત્ર પરાવર્તનમાં કોઈ ચાર્ટ કે કોઈ ટેબલ નથી, એટલે એનાથી હું તમને કન્ફ્યુઝ નહીં કરું, પણ આમાં તમારું ઘણું ઇમેજિનેશન જોઈશે. ખ્યાલ આવે છે? જો પહેલા વાંચીએ આપણે. જીવને વિકારી અવસ્થામાં આકાશના ક્ષેત્ર સાથે થતા સંબંધને ક્ષેત્ર પરાવર્તન કહેવાય છે. ઇન શોર્ટ, આજે આખો લોકાકાશ છે ને, એ લોકાકાશનો ઉપરનું ક્ષેત્ર, નીચેનું ક્ષેત્ર, ખ્યાલ આવે, મધ્ય લોક, ઉર્ધ્વ લોક આદિ, તો એક એક ક્ષેત્ર સાથે સંસારી જીવનો શું સંબંધ થયો છે એ બતાવનાર ક્ષેત્ર પરાવર્તન કહેવાય છે. બરાબર? ચલો આગળ વાંચો. જો સમજવાની ટ્રાય કરજો, અહીંયા જે લખેલું છે, લોકના 8 મધ્ય પ્રદેશોને જે લોકાકાશ છે એ લોકાકાશનું સેન્ટર કાઢવું હોય તો ક્યાં આવે? ક્યાં આવે? સુમેરુ પર્વતના બહુ મધ્યમાં. જો સૌથી પહેલા લોકમાં ઉર્ધ્વ લોક, મધ્ય લોક અને અધો લોક, બરાબર, એ ત્રણમાં સેન્ટર કયું? કે મધ્ય લોક. મધ્ય લોકમાં સેન્ટર કયું? એ જંબુદ્વીપ. જંબુદ્વીપમાં સેન્ટર એ સુદર્શન મેરુ પર્વત. બરાબર? હજી થોડું સમજો. તમે ઉપર આપણે મંદિરમાં ડાયગ્રામ છે ને ત્યાં જોશો ને તો મધ્ય લોકની હાઈટ 1,40,000 યોજન છે. બરાબર? પણ એ 1,40,000 યોજન ઇઝ પાર્ટ ઓફ ઉર્ધ્વ લોક. નીચેનો અધો લોક 7 રાજુ, ઉર્ધ્વ લોક 7 રાજુ, -1,40,000 યોજન. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે લોકનું સેન્ટર ક્યાં આવે? એ મધ્ય લોકનું જે બોટમ પાર્ટ છે ને ત્યાં લોકનું સેન્ટર આવે છે. સમજાયું કે નહીં? જેવી રીતના સમજો, અત્યારે આપણે ભૂમિની ઉપર છે, આપણે ભૂમિની ઉપર છે, આપણે આમ ફ્લેટ મેરુ પર્વત તરફ ગયા જઈએ અને મેરુ પર્વતના સેન્ટર સુધી પહોંચીએ તો એ આપણે લોકનું સેન્ટર નથી આવતું. લોકનું સેન્ટર અંદર, ભૂમિની અંદર 1,000 યોજન છે. આપણે ગણિતમાં નહીં જઈએ, જવા દો. જે ઉર્ધ્વ લોકના 7 રાજુ, અધો લોકના 7 રાજુ અને એની વચ્ચે વચ્ચ એટલે કે મેરુ પર્વતના બોટમમાં એનો જે બેઝ છે ત્યાંનું સેન્ટર એ આખા લોકનું સેન્ટર છે. બરાબર? આટલું ક્લિયર? ચલો આગળ વાંચે. અચ્છા જો, કોઈને કઈ ક્વેશ્ચન છે? હાજી. નહીં, મધ્ય લોક 1,40,000 યોજન. બરાબર? એ 1,40,000 યોજનમાં ઉર્ધ્વ લોક 7 રાજુ અને જે ફરીથી સમજો છો, જે મેરુ પર્વત 1,00,000 યોજન છે ને એ 1,00,000 યોજનમાં 1,000 યોજન જમીનની અંદર છે અને 99,000 યોજન ઉપર છે અને પછી 40 યોજનની ચુલિકા. એ જે 99,000 યોજન ઉપર છે એ આ પૃથ્વી, આ ચિત્રા પૃથ્વીથી ઉપર છે. બરાબર? પણ હા, 1,000 યોજન આપણે બિલ્ડિંગ બનાવીએ તો ફાઉન્ડેશન કરીએ ને, એવી રીતના મેરુ પર્વતનું ફાઉન્ડેશન 1,000 યોજન ઊંડું છે. તો એ જે 1,000 યોજન ઊંડું જઈને ત્યાં જે સેન્ટર આવે છે, દેટ ઇઝ ધી સેન્ટર ઓફ લોક, લોકનું સેન્ટર એ. બરાબર? અચ્છા, હવે હજી આગળ. હા, ત્યાંથી ઉપર 7 રાજુ સિદ્ધ શિલાનું એન્ડ અને નીચે 7 રાજુ એ છેલ્લી નરકનો એન્ડ. બરાબર? અચ્છા, હવે મને કહો, સમજો આપણી આ બિલ્ડિંગની વિડ્થ, સમજો 51 ફૂટ છે. સમજો તો સેન્ટર શું આવે? 25 આમથી છોડી દો, 25 આમથી છોડી દો અને વચ્ચે 1 ફૂટ જે આવે એ સેન્ટર આવે. બરાબર? બરાબર કે નહીં? ઓકે, હવે સમજો કે આની વિડ્થ 52 ફીટ છે, 52 ફૂટ છે, ઇવન નંબર છે, પેલું ઓડ નંબર હતું. ખ્યાલ આવે છે? હવે એનું સેન્ટર શું આવશે? નહીં, 25.5. અચ્છા, આ બાજુ તમે સમજો 26 ફૂટ છોડી દો, આ બાજુ 26 ફૂટ છોડી દો, તો હવે જે સેન્ટર આવશે તો દેર વિલ નોટ બી 1 સેન્ટર, દેર વિલ બી 2 સેન્ટર. ખ્યાલ આવે છે કે નહીં? 2 સેન્ટર આવશે. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે ઇવન નંબર હોય તો વચ્ચેના બે જે પોઈન્ટ છે એ બે સેન્ટર આવે. હવે સમજો આમ પણ ઇવન છે ને આમ પણ ઇવન છે તો કેટલા સેન્ટર આવશે? તો સેન્ટરના 4 પોઈન્ટ આવશે. અને સમજાવ ઉપર પણ ઇવન છે તો તો નીચેના ચાર ને ઉપરના ચાર આઠ પ્રદેશો આઠ પોઈન્ટ સેન્ટર પોઈન્ટ થશે. ખ્યાલ આવે છે કે નહીં? સમજાયું? હવે જો પાછું આવો, જો રિપીટ કરીએ ફરી, સમજો કે આ વિડ્થ ઇવન નંબર હોય, વિડ્થ ઇવન હોય તો અહીંયાથી હાફ સુધી આવવું પડે ને અહીંયાથી હાફ સુધી આવવું પડે, અને જે સેન્ટરના બે પોઈન્ટ જે છે એ બે સેન્ટરના પોઈન્ટ બને. આમ પણ કરો તો બીજા બે બને, આગળના ને પાછળના, તો બે ને બે ચાર થયા. હવે આમ પણ ઇવન હોય તો નીચેના ચાર અને ઉપરના ચાર એમ કરીને આઠ સેન્ટર પોઈન્ટ થાય ને. ખ્યાલ આવે છે કે નહીં બધાને? આપણું જે લોકાકાશ છે એ બધી જ બાજુથી ઇવન આકાશ છે, જે આપણે ઇવન નંબર છે. તો હવે એનું સેન્ટર કાઢવું હોય તો એક પોઈન્ટ ના આવે, આઠ પોઈન્ટ આવે. સમજાય છે? જો હવે વાંચી લો સેકન્ડ લાઈન, લોકના આઠ મધ્ય પ્રદેશોને. આઠ કેવી રીતના આવ્યા? સમજાયું? લોકના આઠ મધ્ય પ્રદેશોને પોતાના શરીરના આઠ મધ્ય પ્રદેશ બનાવીને કોઈ સૂક્ષ્મ નિગોદમાં અપર્યાપ્ત સર્વજગન્ય શરીર વાળો થયો. હવે જો સમજો, આમાં ઘણું બધું કહી દીધું ને. આપણે કરવાનું શું છે કે કોઈ એક જીવ જેની અવગાહના, અવગાહના એટલે સાઈઝ, શરીરની આત્મપ્રદેશોની અવગાહના, બરાબર? આત્માના પ્રદેશોની પણ કંઈક સાઈઝ છે ને. હમણાં ભલે આમ લોકાકાશ પ્રમાણ છે પણ વર્તમાનમાં શરીર પ્રમાણ કોઈક સાઈઝ છે ને. તો સૌથી નાનામાં નાની સાઈઝ વાળો જીવ કયો? આજે સૂક્ષ્મ નિગો લબ્ધ પર્યાપ્ત કીધું છે ને એ. હવે કેવી રીતના એ સમજો, સમજો કે આપણે મનુષ્ય છે તો મનુષ્યમાં નાનું બાળક હોય, પછી મોટું થઈને સમજો બહુ ટોલ વ્યક્તિ બને, વૃદ્ધ આદિ થાય, અને પછી એનું મૃત્યુ થઈ જાય તો મૃત્યુ થતા પાછું શ્રીંક થતું નથી. જન્મ વખતે સૌથી નાનું હોય. અચ્છા, બાળક પણ બને તો એની પહેલા ગર્ભની અંદર આખું બાળક બને એની પહેલા નાનું નાનું હશે ને. તો વેર ડઝ ઇટ સ્ટાર્ટ? એક પ્રદેશથી શરૂ થાય છે. વેર ડઝ ઇટ સ્ટાર્ટ? સૌથી કોઈ પણ વિશ્વના જેટલા જીવો છે ને આનંદ, કોઈ પણ જીવોમાં સૌથી નાનામાં નાની અવગાહના કેટલી? એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, કેટલી? નાનામાં નાની એક પ્રદેશ. ચલો બીજું કોઈ, જો કોઈ પણ જીવ હોય ને, વિશ્વના કોઈ પણ જાતિના જીવો, એની નાનામાં નાની અવગાહના પણ અસંખ્ય પ્રદેશ છે. કેમ કે એનાથી નાની કોઈ જીવની એક પ્રદેશ ક્યારેય થતી નથી, એવી જ વ્યવસ્થા છે. ઉદગલ પરમાણુ એક પ્રદેશ બની શકે પણ જીવની સાઈઝ એક પ્રદેશ થતી નથી. તો જીવની સાઈઝ કેટલી? અસંખ્ય પ્રદેશ. તો હવે અસંખ્યમાં પણ કોઈ સેન્ટર પોઈન્ટ હોવો જોઈએ કે નહીં? ક્યાંક તો સેન્ટર હોવું જોઈએ ને એનું. તો જે લોકાકાશના સેન્ટર પોઈન્ટ ઓલા આઠ, અને એ નાનામાં નાની અવગાહના વાળો જીવ જેના એ આઠ સેન્ટર પોઈન્ટ, એ જીવ પણ ઓડ ઇવન નંબર વાળા પ્રદેશો છે એટલે એના પણ આઠ સેન્ટર પોઈન્ટ, એ બે જયારે ઓવરલેપ થાય ત્યારે ફરીથી આત્માના અસંખ્ય પ્રદેશ એનો મધ્યના આઠ પોઈન્ટ અને લોકાકાશના મધ્યના આઠ પોઈન્ટ જયારે એક્ઝેક્ટલી ઓવરલેપ થાય ત્યારે આનું કાઉન્ટિંગ શરૂ કરવું. આગળથી મેં તમને કહી દીધું, ખ્યાલ આવ્યો કે નહીં? આજે આગળ આપણે વાંચશું પણ આ શરૂઆત ક્યાંથી કરવાની છે એ સમજાયું કે નહીં? હવે જો જે જીવો હોય ને, તો ચૌદ પ્રકારના જીવ સ્થાન છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય સાંભળ્યું હશે ને આપણું? એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય. પંચેન્દ્રિયના બે ભેદ, સંગની અને અસંગની. એકેન્દ્રિયના બે ભેદ, સૂક્ષ્મ અને બાધક. અને આ સાતે સાતના બે ભેદ, પર્યાપ્ત અને અપર્યાપ્ત, એટલે ટોટલ ચૌદ. આ પહેલા તો આ પાંચમાં તમને શું લોજિકલી લાગે? સૌથી નાની અવગાહના કોની હશે? એકેન્દ્રિયને, બરાબર? પંચેન્દ્રિય ચાર ઇન્દ્રિય બધાની મોટી એવું જાણા હોય, એકેન્દ્રિયમાં સૂક્ષ્મ ને બાદર એમાં શું લાગે છે કોની નાની હશે? સૂક્ષ્મ ને બાદરમાં ડિફરન્સ શું છે? કોઈને ખ્યાલ છે? સૂક્ષ્મ એકેન્દ્રિય કોને કહેવાય, બાદર એકેન્દ્રિય કોને કહેવાય? જે આ જે સમજો કે આ મેં હાથ હલાવ્યો, હવે સમજો વાયુકાયમાં એકેન્દ્રિય જીવો છે, તો જે હાથથી રોકી શકાય છે, જે એના શરીરને કોઈ અવરોધ થાય છે, એને બાદર એકેન્દ્રિય કહેવાય છે. ખ્યાલ આવે છે? આ દિવાલની આરપાર ન નીકળી શકે, અથવા દિવાલ ચલો તો એ સ્થૂળ છે, તો અમુક હવે તમે ઓલું લેડ કન્ટેનર ને બધું આપણે સાંભળીએ ને કે એની અંદરથી ન્યુક્લિયર રેડિયેશન બહાર ન નીકળે, એટલે એવા કોઈ પણ અવરોધની અંદર તમે રાખો તો એના શરીરને બાધા પહોંચે છે, એને બાદર જીવ કહેવાય છે. ખ્યાલ આવે? અને એવા જીવો કે જે ગમે ત્યાંથી આરપાર નીકળી શકે, એને કોઈ જ બાધા નથી પહોંચાડી શકતું, એવા જીવને સૂક્ષ્મ જીવ કહેવાય છે. સૂક્ષ્મ એટલે નાના અને બાદર એટલે મોટા એવું ના સમજવું. ખ્યાલ આવે? ઘણા સૂક્ષ્મ જીવોની અવગાહના બાદર કરતા મોટી હોય છે. તો સૂક્ષ્મ જીવોની અવગાહના નાની આ બધામાં, બરાબર? હવે એમાં પણ જો અમુક નિયમ છે, આ આ શબ્દો સમજવા પડશે ને, એટલે આટલું ડિટેલમાં જાઉં છું, નહીં તો પછી તો આ શું કઈ ગયા એ બાઉન્સ જ હશે. જો શું કઈ ગયા, લોકાકાશના આઠ મધ્ય પ્રદેશોને પોતાના શરીરના આઠ મધ્ય પ્રદેશ બનાવીને, આટલું સમજાયું કે એટલે જીવના આ પ્રદેશોના સેન્ટર પોઈન્ટ અને લોકાકાશના પ્રદેશોના સેન્ટર પોઈન્ટ ઓવરલેપ થયા. હવે જીવ કયો છે કે કોઈ જીવ સૂક્ષ્મ નિગોદમાં, નિગોદ કોને કહેવાય? નિગોદ કોને કહેવાય? જો એ પણ સમજો, આજે પાંચ આપણે જોયા ને, એમાં એકેન્દ્રિય, એકેન્દ્રિયને પાંચ પ્રકાર છે, બધાને ખબર છે કયા પાંચ? હા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. એ બધામાં બે બે સૂક્ષ્મ બાદર સમજી લેવાનું, બરાબર? હા, સ્થાવર અને ત્રસ. સ્થાવર એટલે એકેન્દ્રિય, ત્રસ એટલે બાકીના. સ્થાવરની અંદર પાંચ પ્રકાર, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. આ ચારને જવા દો, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુને જવા દો. જે વનસ્પતિ કાયિક છે, વનસ્પતિ કાયિક સૂક્ષ્મ અને બાદર બંનેમાં દેર આર ફર્ધર ટુ ટાઈપ્સ. એકને કહેવાય સાધારણ, એકને કહેવાય પ્રત્યેક. હવે જે સાધારણ વનસ્પતિ કાયિક સૂક્ષ્મ બાદર જીવો છે એને નિગોદ કહેવામાં આવે છે. ખ્યાલ આવે ને? સો નિગોદ ઇઝ ઓનલી વનસ્પતિ કાયિક, નોટ અધર્સ. અને નોટ એવરી વનસ્પતિ ઇઝ નિગોદ, ઓનલી સર્ટન વનસ્પતિ ઇઝ નિગોદ. આટલો ખ્યાલમાં આવે છે ને? અને ઇટ ડઝન્ટ હેવ ટુ બી અ ફિઝિકલ પ્લાન્ટ ફોર ઇટ ટુ બી નિગોદ. કેમ કે સૂક્ષ્મ નિગોદિયા જીવો બધે જ ફેલાયેલા છે, એ સૂક્ષ્મ છે, એને કોઈ બાધા નથી. તમે આમ હાથ ફરાવો તો એ જીવોનું મૃત્યુ થતું નથી, એ જીવોનું મૃત્યુ ઓટોમેટિકલી એનું આયુષ્ય પૂરું થાય એટલે થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ચલો, આટલું સમજાયું. નિગોદ કોણ છે, સૂક્ષ્મ કોણ છે, બરાબર? તો જો કોઈ જીવ સૂક્ષ્મ નિગોદમાં, એ પણ કેવો છે? અપર્યાપ્ત. આપણે જોયું હતું ને સાત જે છે એના બંનેના, એટલે બધાના બે બે પ્રકાર, એક પર્યાપ્ત એક અપર્યાપ્ત. અપર્યાપ્ત કોને કહેવાય? હા, આપણે પર્યાપ્તિઓમાં નહીં જઈએ. એમ સમજો કે એવો જીવ કે જે જન્મીને અંતર્મુહૂર્તમાં મરી જાય, હજી એનું શરીર પૂરું થાય એની પહેલા જે મરી જાય એને અપર્યાપ્ત કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો જો સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત, સર્વ જગન્ય શરીર વાળો થયો, એટલે કે જેટલા પણ જીવોની અવગાહના છે એમાં સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત જીવની અવગાહના સૌથી નાની હોય છે, ત્યાંથી આ પરાવર્તનના કેલ્ક્યુલેશનની આપણે શરૂઆત કરી. હવે જે સ્વાધ્યાય છે એ પણ થોડુંક સમજો કે જે આ સૂક્ષ્મ નિગોદનો ભાવ છે એને ઋજુગતિથી લીધો હોવો જોઈએ, અને એના આયુષ્યના ત્રીજા સમયમાં આ સર્વ જગતની અવગાહનાને પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે? રુજુગતિ એટલે સ્ટ્રેટ અહીંયાથી મરીને અહીંયા ઉત્પન્ન થાય. ખ્યાલ આવે? જેને સમજાયું હોય એને પ્રશ્ન તો પાછળથી પૂછજો. ચલો આગળ વધીએ. ચલો, આપણે કાઉન્ટિંગ શરૂ કર્યા છે, હજી શરૂ કરી રહ્યા છે. હવે સમજોજો, અનેક ક્ષુદ્ર ભવ એટલે કે શ્વાસના 18મા ભાગની સ્થિતિ પામ્યો એ જીવે અપર્યાપ્ત જીવ છે, એટલે એને શ્વાસના 18મા ભાગમાં એનું મૃત્યુ થયું. બરાબર. પછી ઉપર કહેલ 8 પ્રદેશોની અડોડ, જો આમાં થોડું મિસિંગ છે એ પણ સમજો. હવે એણે 8 પ્રદેશો ગ્રહણ કર્યા. બરાબર. જે સેન્ટરના લોકાકાશના સેન્ટરના 8 છે એ જીવના સેન્ટરના 8 થયા, પણ જીવની સાઈઝ તો અસંખ્યાત પ્રદેશ છે, તો બાકીના પ્રદેશોને પણ એ ઓક્યુપાય કરે છે ને, એટલે ટચ કરે છે ને લોકાકાશના બાકીના પ્રદેશોને પણ એને ટચ કર્યા. તો સૌથી પહેલા તો એ જીવે જેટલા પ્રદેશો છે એટલી વાર, જેટલા પ્રદેશો છે એટલી વાર ઈને ઈ જ જગ્યાએ ઉત્પન્ન થવાનું. ફરીથી જો હમણાં એ જીવના આત્માના અસંખ્યાત પ્રદેશ કે શરીરના અસંખ્યાત પ્રદેશ, એમ કન્ફ્યુઝ ના કરો, બે એક જ છે. લોકના જેટલા પ્રદેશો છે, લોકના લોકાકાશ પ્રમાણ અસંખ્યાત છે, પણ એના એણે સેન્ટરમાં એ જેટલી જીવની અવગાહના છે એટલા પ્રદેશો એણે ઓક્યુપાય કર્યા. બરાબર. હવે સમજો, એ નેક્સ્ટ પ્રદેશને ઓક્યુપાય કરે તો બાકીના બધા એક જ વાર થયા ને, એક જ વાર. જો આખા ક્ષેત્ર પરાવર્તનનું પહેલા લોજિક સમજી લો, લોકાકાશમાં જેટલા પણ પ્રદેશો છે, જેટલા પણ પ્રદેશો છે, દરેકે દરેક પ્રદેશ પર એ જીવે જન્મ લીધેલો હોવો જોઈએ. આખું કાઉન્ટિંગ જ્યારે પૂરું થાય ત્યારે એક ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. આટલું સમજાયું? ઓલ પ્રદેશ મસ્ટ બી કવર્ડ. બરાબર. ઓલ પ્રદેશ મસ્ટ બી કવર્ડ યુનિકલી, એક એક વાર. હવે જે અસંખ્યાત પ્રદેશ વાળો છે અને એને એક વાર અહીંયા જન્મ લીધો, તો આ તો અસંખ્યાતમાં એક જ જન્મ થયો ને, તો દેટ ઇઝ નોટ અલાઉડ. યુ હેવ ટુ ફર્સ્ટ ટેક અસંખ્યાત જન્મ ઇન ધ સેમ પ્રદેશો. ખ્યાલ આવે છે કે નહીં? હા. એટલા અસંખ્યાત પૂરા થાય, ધેન યુ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ પ્રદેશ, ધેન યુ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ પ્રદેશ. આ સમજાય છે? એટલી વાર આ જેટલા આખા લોકાકાશના પ્રદેશો છે એ બધા જ પ્રદેશો એ જીવે સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્ત જગન્ય ઉગાના વાળા થઈને કવર કરવાના છે, બધા જ પ્રદેશો કન્ટિન્યુઅસલી. એટલે જો સમજો કે જીવ અહીંયા ઉત્પન્ન થયો, હવે એવો કોઈ નિયમ નથી ને કે એને પાછો અહીંયા જ ઉત્પન્ન થવું, એ અહીંયા થઈને બીજે જઈ શકે. હા, તો ઓલી સ્ટોપ વોચ ચાલુ રાખવાની, સ્ટોપ વોચ ચાલુ છે પણ એનું કાઉન્ટિંગ આગળ વધતું નથી. કાઉન્ટિંગ ત્યારે આગળ વધશે જયારે જીવ પાછો ત્યાં જ ઉત્પન્ન થશે, તો એ કાઉન્ટ નો થાય. હા, એ કાઉન્ટ નો થાય તો પણ નહીં. હા, જો પહેલા તો આ જીવ જે છે એ આકાશના કોઈ પણ પ્રદેશ પર જન્મ લઈ શકે કે નહીં? હવે સૂક્ષ્મ નિગોદ વાળો છે એટલે એને તો કોઈ જ બાધા નથી, એ તો મેરુ પર્વતની અંદર ઘૂસી શકે છે, ત્યાં જન્મ લઈ શકે, ગમે ત્યાં જઈ શકે. ખ્યાલ આવે છે કે નહીં? હવે સૂક્ષ્મ નિગોદી આ જીવ છે એણે મેરુ પર્વતના જે બેઝમાં 8 પ્રદેશો છે ત્યાં એણે પોતાના પ્રદેશોને સેન્ટર કરીને પહેલી વાર જન્મ લીધો, તો એ 8માંથી એક પ્રદેશનું કાઉન્ટિંગ થયું. પછી એણે ત્યાં બીજી વાર જન્મ લીધો, તો એ 8માંથી બીજાનું કાઉન્ટિંગ થયું. પછી એણે ત્યાં ત્રીજી વાર જન્મ લીધો, સેમ લોકેશન. ખ્યાલ આવે છે? એમ કરતા કરતા એણે અસંખ્યાત વાર જેટલા પ્રદેશો એ જીવે રોક્યા છે એટલા અસંખ્યાત, એટલી વાર એણે ત્યાં જન્મ લીધો. ખ્યાલ આવ્યો? એ ગમે ત્યાં જાય, ઇટ ડઝન્ટ મેટર. હા, હજાર વાર એને જન્મ ત્યાં લીધો. સમજો, એને એ જીવના ત્યાં એટલા જગન્ય ઉગાનામાં 1000 પ્રદેશો છે, તેણે 1000 વાર ત્યાં જન્મ મરણ લીધો. હવે 1001મી વાર જયારે જન્મ લેશે તો નેક્સ્ટ પ્રદેશ પર જશે. રાઇટ લેફ્ટ ડઝન્ટ મેટર, આખું તો આકાશ કવર કરવાનું છે ને.
ના, ઇટ હેઝ ટુ ગો ક્રમ વાઇઝ. પણ હવે જો જનરલી આપણે જૈનિઝમનું જેટલું પણ કેલ્ક્યુલેશન હોય ને બધું ક્લોક વાઇઝ ચાલે છે અને પૂર્વ દિશાથી ચાલુ થાય. એટલે ઇમેજિન કરો કે અહીંયા છે એની પૂર્વ દિશામાં એક પ્રદેશ, પછી એનાથી આગળ, એનાથી આગળ, એનાથી આગળ, એમ કરતા કરતા એને બધું કવર કર્યું. બરાબર? જો આગળ વાંચે, શરીરવાળો થયો અને ક્ષુદ્રભાવ એટલે કે શ્વાસના 18મા ભાગની સ્થિતિ પામ્યો, પછી ઉપર કહેલ 8 પ્રદેશની અડોઅડ એક એક અધિક પ્રદેશને સ્પર્શી સમસ્ત લોકને પોતાના જન્મ ક્ષેત્ર રૂપે પ્રાપ્ત કરે. ખ્યાલ આવ્યો? આ તો ઈઝી થઈ ગયું ને હવે, કે એક એક પ્રદેશ આગળ વધતા વધતા આખા લોકને એણે કવર કર્યા. હવે થોડુંક લોજિક આપણે લગાવી લેવું કે સમજો લોકના કોર્નર પર પહોંચી ગયો કોઈ પણ એજીસ સુધી. હવે જીવની અવગાહના અસંખ્યાત પ્રદેશની છે, બરાબર? એના સેન્ટર પોઈન્ટ છે એ તો થોડા એજથી અંદર આવ્યા ને, લોકાકાશના એજથી થોડાક અંદર આવી ગયા. તો એટલા પ્રદેશો જે છે ત્યાં સેન્ટર પોઈન્ટ ન થયું, સમજાય છે કે નહીં? પણ દરેકે દરેક લોકાકાશના પ્રદેશને યુનિકલી ઇન્ડિવિજ્યુઅલી કાઉન્ટ કરીને કવર કરવાના છે. એટલું આપણે સમજી લો. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? જો થોડો આનાથી આપણને કેટલો વૈરાગ્ય થાય, કેમ કે જેટલું તમે વસ્તુ સ્વરૂપને વધારે સમજો એટલો તમને વધારે એનો અહોભાવ આવે. હજી આના પછી આપણે જોશું ક્ષેત્ર પરાવર્તનના બે પ્રકાર છે. આ તો આપણે આમાં એક જ લખ્યું છે એટલે આ પહેલા જોઈ લઈએ છીએ. બાકી ક્ષેત્ર પરાવર્તનના બે પ્રકાર, એક સ્વ ક્ષેત્ર પરાવર્તન, એક પર ક્ષેત્ર પરાવર્તન. આ રામજી બાપુજીની ટીકામાં નથી, અન્યત્ર છે, આપણે સર્વાર સિદ્ધિમાં છે, ના એમાં પણ નથી, ગોમટચારમાં છે. જો સ્વ ક્ષેત્ર પરાવર્તન એટલે, અને પર ક્ષેત્ર પરાવર્તન એટલે શું સમજો, અહીંયા જીવના શરીરના પ્રદેશો એટલે જીવની પોતાની અવગાહના એ સ્વ પ્રદેશ થયા, અને લોકાકાશના પ્રદેશો પર પ્રદેશ થયા. આ કર્ણનિયોગ છે એટલે થોડી વ્યવહારની વાતો છે. ખ્યાલ આવે છે? જીવના અવગાહનાના પ્રદેશો, જીવની સાઈઝ અસંખ્યાત પ્રદેશ, પણ એને સંકોચ વિસ્તાર શક્તિ છે ને? તો આજે સૌથી જગન્ય અવગાહના આપણે જોઈ એટલા પ્રદેશ પણ કવર કરી શકે, અને જો મોટામાં મોટી અવગાહના થાય તો કેટલા પ્રદેશ કવર કરો? એક કેવડી સમુદ્રગાતને જવા દેજો, એની હમણાં વાત નહીં લઈએ. હા, સૌથી કોઈ સંસારી જીવ હોય અને એના શરીરની સાઈઝ મોટામાં મોટી હોય તો એ મહામચ્છની છે. મહામચ્છ સાંભળ્યું છે ને? ગુરુદેવજીના પ્રવચનમાં ઘણી વાર આવે, જ્યાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે મધ્ય લોકમાં, તેમાં સૌથી બહાર જે સમુદ્ર છે સ્વયંભૂ રમણ સમુદ્ર કહેવાય. એક રાજુ પ્રમાણ મધ્ય લોક છે. જો સમજો આપણ, એક રાજુ પ્રમાણ મધ્ય લોક છે, એમાં જંબુદ્વીપ એકદમ નાનો, જાણે દેખાય બી નહીં એટલો, પોઈન્ટથી બી ઓછો, એના કરતા બમણો લવણ સમુદ્ર, એના કરતા બમણો ધાતકી ખંડ, એના કરતા બમણો કાળોદધી સમુદ્ર. ખ્યાલ આવે? ડબલ 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 કરતા જાઓ. હવે સમજો, ઇન્વર્સ કરો, કુંદુ કરો. એક રાજુ પ્રમાણ મધ્ય લોક હોય અને સૌથી છેલ્લો સમુદ્ર છે, એ બધા કરતા ડબલ હોવો જોઈએ કે નહીં? એટલે આ એક રાજુમાંથી અડધો રાજુ તો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. ખ્યાલ આવે છે? એના પછી 1/4 એ સ્વયંભૂ રમણ દ્વીપ, એના પછીનો 1/8 બાકીનો સમુદ્ર, અને પછી બાકીનો તો નાનું 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 નાનું. સમજાયું કે નહીં? તો એ સ્વયંભૂ રમણ સમુદ્ર કેટલો હ્યુજ હશે, ઇમેજિન તો કરો. તો ત્યાંના જીવો કેટલા મોટા હશે, એની સાઈઝ અકોર્ડિંગલી મોટી હોવી જોઈએ ને? તો આ જે મહામચ્છ છે, એ મહામચ્છની અવગાહના 1000 યોજન, આપણો જે મેરુ પર્વતની થિકનેસ છે ને 1000 યોજન છે, સોરી 10000 યોજન છે. ઉપર જ્યાં જઈએ પાંડુપનમાં 1000 યોજન છે, બરાબર? 1000 યોજન એ મહામચ્છની લેન્થ, પછી 750 યોજન એની વિડ્થ, અને 500 યોજન ઊંચાઈ, એટલે એનું એરિયા ગણો તો 12.5 કરોડ યોજન થાય એ મહામચ્છુ. એ જીવો સમ્યક દર્શન પણ પ્રગટ કરી શકે છે અને પાંચમા વ્રતિ શ્રાવક થઈ શકે છે. ત્યાં કોણ દેશના આપવા જતો હશે? પણ તોય એવા પૂર્વના સંસ્કાર છે કે ત્યાં જઈને પોતાના આત્માને જાણીને સમ્યક તો પ્રગટ કરી દે. બોલે મહામચ્છની તો અમુક ઘણી બધી સ્ટોરીઝ આવે, તંદુલ મચ્છ કરીને હોય છે, સાંભળ્યું હશે ને? મહામચ્છના કાનમાં રહે છે એ તંદુલ, એટલે ચોખાના દાણા જેવડો હોય ખાલી. અને મહામચ્છનું મોઢું ખુલે તો, મોઢું ખુલે એટલે જાણે આખું, એ મહામચ્છનું મોઢું કેટલું મોટું હોય એટલે કેટલું પાણી અંદર વહી જાય, ને એની સાથે કેટલી માછલીઓ અંદર વહી જાય ને પાછી બહાર નીકળે ને બધું થાય. એ તંદુર મચ્છ અંદર બેસીને ફક્ત એટલો વિચાર કરે કે આજે મહામચ્છ કેટલો મોરખ છે, કેટલો મોરખ છે, હું હોત ને તો આ એકે માછલીને જવા જ ન દે, બધાને ખાઈ જાય. આવા ભાવ કરીને એ તંદુર મચ્છ નિયમથી સાતમી નરકમાં જાય છે. અને મહામચ્છ એ સમ્યક દ્રષ્ટિ વ્રતિ શ્રાવક છે. બોલ, ચાલ ને, ચલો આપણે ડિસ્ટ્રેક્ટ થઈ ગયા. પણ એ મહામચ્છની જે અવગાહના, તો સ્વક્ષેત્ર પરાવર્તન એટલે કોઈક જીવે એ નાના આ જગન્ય જે, સોરી, આજે હતો ને સૂક્ષ્મ નિગોદિયા અપર્યાપ્તકની સર્વ જગન્ય અવગાહનાથી એણે ભવ ધારણ કરવાનું શરૂ કર્યું. એના પછી અસંખ્યાતવાર પહેલા તો એટલો ભવ એણે લીધો, એના પછી એના કરતા એક પ્રદેશ વધારે એની અવગાહના, એના શરીરની અવગાહના, સમજે? એના પછી એનાથી 2 પ્રદેશ વધારે, એના પછી એનાથી 3 પ્રદેશ વધારે, એમ કરતા કરતા શરીરની સાઇઝ વધતા વધતા એ મહામચ્છની અવગાહના સુધી ક્રમસર ભાવ ધારણ કરે ત્યારે એક ક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. સ્વક્ષેત્ર પરાવર્તન, એક સ્વક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આનું પણ મેગ્નિટ્યુડ, આની ગ્રેવિટી તમે સમજો, કે સમજો એ જીવે મહામચ્છની અવગાહના વાળો ભાવ ધારણ કર્યો. હવે બધા મહામચ્છ તો એક્ઝેક્ટલી 1000 યોજન વાળા ન હોય ને, તો એમાં સમજો એક મહામચ્છ 1000 યોજનથી 1 પ્રદેશ ઓછો છે. અને એના પછીનો નેક્સ્ટ ભાવ એ જીવે મહામચ્છનો ધારણ કરવો પડે તો જે 1000 યોજન વાળો થાય ને, તો કેવી રીતે થાય? કોન્ઝિક્યુટિવ 2 વાર મહામચ્છ જીવ ક્યારે થાય? અને 2 વાર ની આવા તો અસંખ્યાત વાર એને મહામચ્છ થવું પડે ત્યારે એનું ક્રમસર પૂરું થાય. પહેલા અસંખ્યાત વાર એ સૂક્ષ્મ નિગોદ થવું પડે, પછી ક્રમ વધતા વધતા, ખ્યાલ આવે છે? વચમાં એ મહામચ્છથી નીકળીને દેવનો ભાવ થાય, મનુષ્યનો ભાવ થાય. આ વચમાં સમજો 2000 સાગરો પણ પતી ગયા અને અસંખ્યાત પૂતગલ પરાવર્તન માટે એકેન્દ્રિયમાં વયો ગયો, તો મહામચ્છ ક્યારે થશે? 2 કન્ઝિક્યુટિવ ભાવ ધારણ કરવાની વચ્ચે અસંખ્યાત પૂતગલ પરાવર્તન નીકળી જાય છે. તો એક ક્ષેત્ર પરાવર્તન કેટલું મોટું હશે? ઇમેજિન થાય છે કે? એવી જ રીતે આ થયું સ્વક્ષેત્ર પરાવર્તન, જ્યાં શરીરની અવગાહના વધતી જાય છે. એમાં આકાશના કયા પ્રદેશ પર જન્મ લે છે ઇટ ઇઝ નોટ કનેક્ટેડ, એટલું ક્લિયર થયું ને? પણ એ શરીરની અવગાહના ક્રમથી મોટી 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 થતી જવી જોઈએ. અચ્છા, એનું પૂરું ક્યારે થાય? કે છેલ્લી પૂરી થાય અવગાહના, પછી પાછો સૂક્ષ્મ નિગોદનો એને જન્મ લેવો પડે, તો એ પૂરું થાય, સર્કલ પૂરું થવું પડે ને? આ થયું સ્વક્ષેત્ર પરાવર્તન. અને પરક્ષેત્ર પરાવર્તન જે આપણે વાંચી રહ્યા છે તે કે લોકાકાશના બહુમધ્યમાં એ જીવે જન્મ લીધો, અસંખ્યાત વાર ત્યાં જન્મ લીધો, અને પછી એક એક પ્રદેશ વધતા વધતા આખા લોકાકાશના બધા પ્રદેશો પર એને જન્મ ધારણ કર્યો, અને છેલ્લે પાછો સેન્ટરમાં આવીને એને જન્મ લીધો. તો આમ કરીને પરક્ષેત્ર પરાવર્તન પૂરું થાય છે. આને પણ જો વિચાર કરો, એવી કઈ જગ્યા છે જ્યાં નિગોદના જીવોના જન્મ નથી હોતો? કોઈને ખ્યાલ છે? તીર્થંકર ભગવાનનું શરીર, જે પરમ ઔદારિક શરીર છે, આપણા શરીર જે હોય ને ઔદારિક શરીર, તો આપણા શરીરના આધારે અંદર જે માંસ રહે છે, વાય ડોન્ટ વી ઈટ મીટ? આપણે માંસ કેમ ન ખવાય? જીવ છે પણ કયા જીવ છે? જો એમાં નિગોદના જીવો પણ છે અને એમાં ત્રસ્કાયિક પણ જીવો છે, જે આપણે સમજો અંદર જેટલા પણ હ્યુમન સેલ્સ છે, જેને આપણે હ્યુમન સેલ્સ કહીએ ને, તો ઓલ ઓફ ધેમ આર પંચેન્દ્રિય જીવો. એ પંચેન્દ્રિય એટલે ઓલ ઓફ ધેમ આર એ બેઝિકલી જીવો છે બધા. પંચેન્દ્રિય છે કે નહીં ખબર નથી, પણ ઓલ ઓફ ધેમ આર જીવ, પણ ત્રસ જીવો છે બધા. તો અને એના સિવાય એક એક સેલના આધારે અનંતાનંત નિગોદના જીવો રહે છે. આ ઔદારિક શરીર, જે પરમ ઔદારિક શરીર છે, તો પરમ ઔદારિક શરીર પહેલા કોને કોને હોય છે ખબર છે? તીર્થંકર ભગવાનને જન્મથી જ એમને પરમ ઔદારિક શરીર હોય છે. એના સિવાય રુદ્ધિધારી મુનિરાજો, જે રુદ્ધિધારી મુનિરાજો હોય એમને પણ આવી રીતના પરમ ઔદારિક શરીર હોય છે. એના સિવાય હા કેવડી ભગવાને આવી ગયા, એટલે હા તીર્થંકર ભગવાનને જન્મથી અને બધા જ અરિયંત ભગવાનને, જેટલા પણ અરિયંત ભગવાન છે એને એકવાર તેરમું ગુણસ્થાન પ્રગટતા એટલે શરીર પરમ ઔદારિક શરીર થઈ જાય છે. એના સિવાય જો ઘણી બધી જગ્યાએ હજી નિગોદના જીવો નથી હોતા, જેવી રીતના વૈકરિક શરીર, આહારક શરીર એ મુનિરાજોનું આવી ગયું, દેવોના શરીર અને નારકીઓના શરીરમાં નિગોદના જીવ નથી હોતા. મનુષ્ય તિર્યંજમાં હોય એમને માસ નથી હોતું શરીરમાં, એ એક કોમન સેન્સ આપણે એ રીતે વાપરવાનો, તો એમને ત્યાં નિગોદના જીવો નથી. હવે સમજો કે આ એના સિવાય લોકેશન વાઇઝ તમે વિચાર કરો તો બધા જ ત્રસ જીવો ક્યાં લોકેટેડ છે? આકાશમાં, ત્રસ નાડીમાં જ લોકેટેડ છે, બધા સેન્ટરમાં જ છે. હવે આપણે કાળ પરાવર્તનમાં જોશું કે એને અલગ અલગ જગ્યાએ ઉત્પન્ન થવાનું છે, પણ સમજો કે આમાં તો એને સૂક્ષ્મ નિગોદિયા જીવ થવાનું છે ને. હવે સૂક્ષ્મ નિગોદ ક્યાં ક્યાં ઉત્પન્ન થઈ શકે? જ્યાં ત્રસનાળીની બહારનો એરિયા છે ને, એ ત્રસનાળીની બહારના એરિયામાં તો ફક્ત એકેન્દ્રિય જીવ જ ઉત્પન્ન થાય છે. એ એકેન્દ્રિયમાં પણ બાદર અને સૂક્ષ્મ, અને એમાં પણ વનસ્પતિ કઈક ટાઈપના જ જીવ એને ઉત્પન્ન થવાનું. એટલે કેટલું ડિફિકલ્ટ છે વિચાર કરો. અને એ પણ એ 343 ગણરાજ્યોમાંથી આ તો ખાલી 14 રાજ્યો જ થયું ને ત્રસનાળી, બાકીનું બધું તો આવું એકેન્દ્રિય વાળું જ છે. એટલે આ એક એક પરાવર્તન પૂરા કરતા આપણે ઇમેજિન ન કરી શકીએ એટલો અનંતકાળ નીકળી જાય છે. તો બે પ્રકારના પરાવર્તન ખ્યાલ આવ્યા, સ્વક્ષેત્ર પરાવર્તન, પરક્ષેત્ર પરાવર્તન. ચલો આપણે પેરેગ્રાફ પૂરો કરીએ છીએ, જો ફરીથી હું વાંચું એકવાર એટલે આપણને કનેક્શન બેસી જાય. લોકના 8 મધ્ય પ્રદેશોને પોતાના શરીરના 8 મધ્ય પ્રદેશ બનાવીને કોઈ જીવ સૂક્ષ્મ નિગોદમાં અપર્યાપ્ત સર્વ જગન્ય શરીર વાળો થયો, અનેક શુદ્રભાવ એટલે કે શ્વાસના 18મા ભાગની સ્થિતિ પામ્યો, પછી ઉપર કહેલ 8 પ્રદેશોની અડોઅડ એક એક અધિક પ્રદેશને સ્પર્શી સમસ્ત લોકને પોતાના જન્મ ક્ષેત્ર રૂપે પ્રાપ્ત કરે, ત્યારે એક ક્ષેત્ર પરાવર્તન પૂરું થયું કહેવાય. વચ્ચે ક્ષેત્રનો ક્રમ છોડીને બીજે જ્યાં જ્યાં જન્મ્યો તે ક્ષેત્રોને ગણવા નહીં, તે ક્ષેત્રોને ગણવા નહીં. સમજો લોકાકાશના એકદમ એજમાં એક બહારની બ્રહ્મ સ્વર્ગ આગળ હતો, આમ ખૂણો બને છે ને, સમજો ત્યાં જઈને કોઈ એકેન્દ્રિય જીવ ઉત્પન્ન થયો. હવે એના પછીના ભાવમાં સમજો ત્યાંથી મધ્ય લોકમાં કોઈ કોક્રોચ કે કંઈ બન્યો, હવે ઓલો ત્યાં ખૂણામાં પાછો ક્યારે જન્મ લેશે? એને બીજી વાર પાછું સૂક્ષ્મ નિગોદિયા થવાનું, અને પાછું આટલા બધા ઓપ્શન છે એની પાસે અસંખ્યાક ઉત્પન્ન થવા માટે, પણ એને ઈ જ આકાશના પ્રદેશમાં જઈને ઉત્પન્ન થવાનું. કેટલું રેર છે ઇમેજિન તો કરો. જો ખુલાસો, મેરુ પર્વતના તળિયેથી શરૂ કરીને ક્રમે ક્રમે એક એક પ્રદેશ આગળ વધતા આખા લોકમાં જન્મ ધારણ કરતા એક જીવને જેટલો વખત લાગે તેટલા વખતમાં એક ક્ષેત્ર પરાવર્તન પૂરું થયું કહેવાય. જો આ ક્ષેત્ર પરાવર્તન આવા તો જીવે અનંતવાર કરી ચૂક્યા, જેવી રીતના આગલા ક્લાસમાં આપણને મનુષ્ય પર્યાયનું મહત્વ આપણને સમજાયું કે આ મનુષ્ય ભાવ કેટલો દુર્લભ છે, તો આ પરાવર્તન પણ કરવા બહુ દુર્લભ છે એકચ્યુઅલી. તોય જીવ આટલી બધી વાર કરી ચૂક્યો છે એટલે એ એકને એક મિથ્યાત્વની ભૂલ કેટલા અનંતકાળથી કરે છે. એનું સોલ્યુશન બોલો કેટલું છે, સોલ્યુશન કેટલું છે કે એક સમયમાં જીવ સમ્યક દર્શન પ્રગટ કરે તો બધા પરાવર્તનનું ચક્ર એનું તૂટી ગયું. એક સમયથી કમાઈ અનંતકાળ થાય, એક સમયમાં સમ્યક દર્શન જો પ્રગટ કરશે તો હવે અનંતકાળ સુધી સિદ્ધ દશામાં સુખ ભોગવશે. વાત કેટલી સિમ્પલ છે કે હું પોતે જ પરમાત્મા છું, બસ એટલું આપણે જાણવાનું છે, એટલું માનવાનું છે. ગુરુદેવ શ્રી કહે ને કે ભાઈ આ જીવની આડોડાઈ તો જુઓ, પોતે જ પરમાત્મા છે અને તોય માનતો નથી અને આવા અનંત ભાવ ધારણ કર્યો છે. પણ અનંત એટલે કેટલા અનંત, અનંત શબ્દ તો આપણે કહી દઈએ સિમ્પલી, પણ કેટલા અનંત જો એનું માપ ખ્યાલમાં આવે તો ઓટોમેટિકલી અંદરથી આપણને વૈરાગ્ય જાગે જ જાગે અને જીવ આ સાધનામાં લાગે એ આનું એકમાત્ર પ્રયોજન છે. અહીંયા કંઈ ગણિત સમજવું આપણું પ્રયોજન નથી, ખ્યાલ આવે. હવે જેનો ક્ષયક્ષમ વધારે છે ઓટોમેટિકલી સમજાઈ જાય છે તો સમજવું, તો એનાથી વૈરાગ્ય હજી વધારે ઉત્પન્ન થાય, ખ્યાલ આવે. કોઈને નથી સમજાતું તો કાંઈ વાંધો, ચિંતા ન કરવી. આટલું તો સમજાય છે ને કે ભાઈ આ બહુ મોટો કાળ છે, એટલો તો ભાવ બેસ્યો કે નહીં, કાંઈ નહીં તો એટલો તો ભાવ બેઠો ને, તો બસ હવે આટલો કાળ હજી આગળ જવા દેવો છે. તો હવે આપણે સંસારમાં નથી પરિભ્રમણ કરવું એટલે આ સમજીને બસ એટલો એક વૈરાગ્ય ભાવ અંદરથી જાગે અને જીવ પોતાના આત્માને જ અનુભવી લે તો એનું કલ્યાણ થઈ જાય, આ બધા પરાવર્તન એના પૂરા થઈ જાય. જો આપણે ક્ષેત્ર પરાવર્તનની વાત જોઈ આજે, નેક્સ્ટ ટાઈમ કાળ પરાવર્તનને આપણે આગળ વધારીશું. ચાલો જીનવાણી સુધી લઈએ. હે જીનવાણી ભારતી તો જપો દિન રે, જો તેરી શરણામ રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો, પરમ કૃપા નિધાન શ્રી ગહન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.